સદગુરુવર્ય નિષ્કુળાંત સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં બહુ સરસ વાત કરે છે. મન ગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ. જો આમાં એ દેવું, મોટાનો મત ધારો, મન ગમતું મેલી. પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. એટલું જરૂર વિચારવું પડે. સ્વામી કે કોને પ્રસન્ન કરવા છે? ભગવાન સ્વામિનારાયણ આપણા પ્રાણપતિ છે. પ્રાણથી જેને પ્યારા કહેવામાં આવે છે, આપણા હૃદયેશ્વર છે ભગવાન. માટે મનગમતું મેલી કરીને મોટાનો મત ધારીએ કે એને આપણી પાસે શું કરાવવું છે, આપણે શું કરીએ છીએ. ભગવાનને મોટા સંતોને આપણી પાસે શું કરાવવું છે? એને તો પોતાની મૂર્તિમાં રાખવાનું કરાવવાનું છે ભગવાનને. અને મોટા સંતોને એવું તાન છે કે આ બિચારો નિર્વાસનિક થઈ જાય, આ મોહમાયામાં છૂટી જાય ને ભગવાનને પામી જાય તો એનો જન્મ લેખે લાગી જાય. કહો મહારાજ કે સત્પુરુષ છે અને આ લોકની કોઈ હાણ વૃદ્ધિ થાય તો એને શોખ થતો નથી, પણ કોઈનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડી જાય ત્યારે એ સાધુને બહુ હર્ષે શોખ થાય છે કે આને થોડો કાળ જીવવું ના એનો મોક્ષ બગાડશે. થોડો કાળ જીવવું ને આનો પરલોક બગડશે ત્યારે એને બહુ શોખ થાય છે. બાકી આ લોકમાં ગમે એટલે આણ વૃદ્ધિ થઈ જાય, નફા નુકસાન થાય તો એને જરાય રૂવાડું હલતું નથી. પણ કોઈનું મન ભગવાનમાંથી પાછું પડી જાય, ભગવાનને રસ્તેથી પાછો પડી જાય, કુસંગ લાગી જાય ત્યારે એ સાધુને દુઃખ થાય છે કે ઓહો, થોડા સમય માટે આણે આની જિંદગી બગાડી, મોક્ષ બગાડ્યો. માટે વિચાર કરો, પ્રાણપતિને રાજી કરવા છે. આપણે આ લોકના બધાને રાજી કરીએ તો એને રાજી કરવાથી આપણું શું વળશે? કહો, કદાચ બહુ રાજી કરશો તો તમારી આજ્ઞામાં રહે, પણ એનાથી તમારા કાંઈ ફાયદો નહીં થાય. પણ ભગવાનની આજ્ઞામાં રહેશું, મોટાની આજ્ઞામાં રહેશું તો આપણે એક દિવસ ભગવાનને મોટાને ગમી એવા થઈ જઈશું. અંતર જામીની આગળે નહીં ચાલે જૂઠ જરાય, એમ વિચારી આપણે કસર ન રાખવી કાંઈ. ભગવાન તો અંતર જામી છે, આપણા અંતરની તલ તલ જેટલી વાત જાણનારા છે. આપણે માણસને છેતરી શકીએ છીએ, બીજા ત્રીજાને છેતરીએ છીએ, પણ ભગવાન છેતરાતા નથી. એટલે તો એને અંતરજામી કહેવામાં આવે છે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ આગે ક્યાં છુપાવું જિનકે આત્મે જીવન દોરી. આપણે હારા હારા બની ઠનીને સાધુ કે હરિભગત થઈને બેસી જઈએ, પણ અંતરયામીની આગળ જૂઠ આપણું નહીં હાલે. બીજે તો હાલશે, હા, બીજા કોણ કળી શકશે? કહો. માટે સ્વામી કહે છે ભગવાન આગળ મોટા આગળ કપટ ન રાખતા. અંતરજામીથી કાંઈ અજાણ્યું નથી. હો, હા, એકવાર ગોવિંદ સ્વામી અને નાના ભાઈ ને એને બધાને મહારાજે કીધું યજ્ઞ કરવો છે, સામાન ભેગો કરજો, અમે અવાય તો આવશું યજ્ઞમાં, નગર તમે યજ્ઞ કરી નાખજો. યજ્ઞમાં મહારાજ જઈનો છે કે આ યજ્ઞ બહુ સારો કર્યો, 2000 રૂપિયા વધ્યા. પછી સ્વામી કે રાખી મૂકો નાના ભાઈને, કે ક્યારેક વળી મહારાજ પાસે કઈક ઉત્સવ સમય કરવાનો કહે ને ત્યારે કામ લાગશે, ક્યાં માગવા, ભેગા જ કરવા. એટલે પછી યજ્ઞ સારો છો, બધી રીતે મહારાજ રાજી છે. અને પછી ગઢડા આવ્યા. મહારાજ કે, સ્વામી યજ્ઞ કેવો છો? અરે બહુ સરસ, બહુ બધા આવ્યા ભક્તો, બહુ બ્રાહ્મણો જેમાં, બહુ આનંદ થયો. મહારાજ કે, અમારાથી અવાણું નહીં, તમે બહુ સારો યજ્ઞ કર્યો, પણ યજ્ઞમાં કાંઈ વધ્યું છે કે નહીં? તો કે, દરની માટી દરમાં હમાઈ ગઈ. દરની માટી દરમાં હમાઈ કોઈ દી? સભામાં પર્વતભાઈ ની છોકરી બેઠી હતી બાયુ વિભાગમાં. એણે કીધું, મહારાજ આ ગોવિંદ સ્વામી ખોટું બોલે છે, 2000 રૂપિયા વધ્યા છે યજ્ઞમાં. મહારાજ કે, ઓલી છોડી શું કહે છે? મહારાજ કે, ઓલી છોડી શું કહે સ્વામી? ત્યારે ગોવિંદ સ્વામી કે, મહારાજ છોડી શું કહેતી, એના મારે તમે બોલો છો. અંતરજામીની આગળ કોઈનું જૂઠ હાલે નહીં. આપણે સાધુને છેતરીએ, હરિભગતને છેતરીએ, બધાને છેતરીએ, કેમ ભગવાન છેતરાય છે? હોય એનો છેતરાયો. માટે છેતરવાનો ધંધો બંધ કરજો. કરતા હોત કોઈને છેતરવા નહીં. હા, બહાર હોય એવા, અંદર રહેવું, અંદર હોય બહાર રહેવું, નિષ્કપટ. માણસ બીજાને છેતરે, બીજા ન છેતરતો, પોતાની જાતને છેતરે છે. બહુ નુકસાન છે, બહુ એટલે બહુ. માટે ભગવાન છે અંતરજામી છે, એ ન છેતરા. એની આગળ આપણું જરાય જૂઠ ન હાલે. હા, બીજા આગળ તો આપણે હોલા મારીને દઈ અને કઈક રમત કરીને રમાડી પણ લઈ, પણ આ તો સ્વયં પરમાત્મા છે. એમ વિચારીને આપણે સ્વામી કે, કસર ન રાખવી કાંઈ. આ લોકના પદાર્થ માટે આપણે રમત કરતા હોઈએ છીએ. કહો, શું ભગવાન નહીં જાણતા હોય? હે, આ લોકના પદાર્થ માટે ખોટું બોલી, આ લોકના પદાર્થ માટે કોકને છેતરી, એ ભગવાનને બિલકુલ ગમતું નથી. હો, માટે વિચારવું. એહ વાતય નોપ છે નક્કી, સુખ થવાની નિદાન. વણ સમજે વિપત પડે, રણ તુરા તૃણાર્થી સંગ સ્વામ. આ વાત સ્વામી કે, કરીને બહુ અનુપ છે, સુખ થવાની નિદાન છે. આજ લોકો સુખ થવાની ચાવીઓ ગોતતા હોય છે કે શું કરી તો સુખી થાય, શું કરી તો દુઃખમાંથી મુક્ત થઈ જાય. પણ સ્વામી કે, આ વાત કરીને સુખ થવાની નિદાન ચાવી છે. વણ સમજે વિપદ પડે, ઓ ભાઈ, સમજ્યા વિનાનું એમને જીકે રાખી તો વિપદ પીડ્યા વિના રહે નહીં. રણ તૃણાર્થી સંગ સ્વાન, આનો અર્થ બહુ કઈ ખ્યાલ નથી, પણ કદાચ રણમાં જનારો માણસ માથે ગાંહડી હોય ખડની, ને આજે 2-5 કૂતર્યા હોય, તો એને રણ ઉતરવું બહુ મુશ્કેલ પડે છે, વિપત પડે છે. એમ મોટાના મતને અનુસરીએ ને તો કોઈ વિપત કલ્યાણના માર્ગમાં પડતી નથી, નહીતર બધી બહુ વિપત્તો પડે છે. માટે મોટા સંતને મળી, વળી ટાળવી સર્વે ભૂલ. નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ. માટે મોટા સંતને મળીને વળી ટાળવી સર્વે ભૂલ. નિષ્કુળાનંદ કહે નવ ખોઈએ, અવસર આવ્યો અમૂલ. મોટા સાધુને મળીને આપણી ખોટ હોય ને એને ટાળવી, એને કહેવું કે આટલી મારામાં ખામી છે, આટલા મારા સ્વભાવ છે, આટલા દોષ પીડે છે. ખોટ ક્યારે નહીં કહી આપણે આપણી, તો ક્યારે ટળવાની નથી. માણસ પોતાનું માન વધારવા પોતાની ખોટ કોઈને કહી શકતો નથી. એટલે એ વ્યક્તિ ક્યારેય મહાન બની શકતો નથી. જે માણસ પોતાની ખોટને ખોળી ખોળીને મોટા આગળ રજૂઆત કરે છે એ માણસ મહાન બને છે. ક્યારેય ભૂલ છુપાવી નહીં. એક ભૂલ છુપાવે એની વાંહે બીજી 10 ભૂલ છુપાવી પડે છે. છતાંય તો હરખું તો આવે જ નહીં. અમારે સાધુમાં એવું હોય, એક ભૂલ થઈ હોય ને પછી નિષ્કપટ ન થાય તો બીજી ભૂલ કરે, પાછો હોળી નિષ્કપટ ન થાય ત્રીજી કરે. પણ એને એમ થાય કે જો હું આ ભૂલ કહેવા જઈશ તો હું નાનો થઈ જઈશ, મારું આની પાસે મહત્વ છે એ નહીં રહે. પણ એમ નથી હોતું. જે નિષ્કપટ થાય એ જ મોટા સંતને વાલો બહુ થાય છે, અને એની ઉપર જ એની પ્રસન્નતા થાય છે. કપટીથી તો ભગવાનને સાધુ દૂર રહે છે. કહો, માટે મોક્ષ મેળવવા આવ્યા છે તો કપટ શા માટે? શા માટે કપટ રાખવું ભાઈ? જેને તમે મોક્ષના દાતા માન્યા એવા ભગવાનને સાધુ એની આગળ કપટ રાખશો તો મોક્ષ ક્યાં મળશે? કપટ એટલે કાળો પડદો. સદગુરુ અને શિષ્યની વચ્ચે પડદો હોય ત્યાં સુધી શિષ્યનું અજ્ઞાન જાતું નથી. બિલકુલ કપટ છોડી અને નિખાલસ થઈ જાય. માતા આગળ જેમ બાળક નિખાલસ હોય એમ મુમુક્ષુ આત્માઓ જ્યારે સદગુરુ આગળ નિખાલસ રહે છે ત્યારે એના દોષ ટળે છે અને ભગવાન એની ઉપર કૃપા કરે છે. માટે સ્વામી એમ કહે છે, મોટા સંતને મળી વળી ટાળવી સર્વે ભૂલ, નિષ્કુળા આનંદ કહે નવ ખોઈએ. અવસર આવ્યો, આ અવસર અમૂલ્ય છે. અમૂલ્ય અવસર એકવાર હાથમાંથી વયો જાય તો ફરી વાર નહીં આવે. હો ભાઈ, નહીં આવે તો નહીં જ આવે. આ અવસર છે ને આપણી તમામ ખોટને ખોઈ નાખે એવો છે. મુક્ત દશાને પમાડી દે એવો માણસનો અમૂલ્ય અવસર આવ્યો છે. અમૂલ્ય દેહ મળ્યો છે. પણ જો આપણે ખોટ ખામી કાઢીને ભગવાનને ગમે એવા થવું હોય ને તો આનાથી થઈ શકાય છે. એટલે આપણા નંદ સંતોએ ગાયું છે, અવસર આવ્યો રે કે તમને ભજવાનો, પાના નંબર 304. અવસર આવ્યો રે કે તમને ભજવાનો,
અવસર આવ્યો રે કે તમને ભજવાનો,
એ અવસર આવ્યો રે કે તમને ભજવાનો,
અવસર
તનની ઉપાધિ રે કે સર્વે ભજવાનો,
તનની ઉપાધિ રે કે સર્વે ભજવાનો,
આ અવસર આવ્યો રે કે તમને ભજવાનો, અવસર આવ્યો છે. જેને ભગવાન ભજવા હોય એના માટે આ રૂડો યોગ છે. તનની ઉપાધિ, મનની ઉપાધિ, આ સંસારની તમામ ઉપાધિ છોડી અને આજ ભગવાન ભજવાનો અવસર છે. બીજા ગમે એટલા દેહ ધારણ કરશું પણ આવો અવસર નહીં આવે. અમૂલ્ય અવસર છે. ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને,
ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને,
ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારીને,
ધારું નહીં માથે
તો मऊ पर सरवेरे के नाखो आरी ने
तमऊ पर सरवेरे के नाखो आरी ने
तमऊ पर सरवेरे के नाखो आरी ने
तमऊ पर सरवे
अवसर आयो रे के तमने भजवानो
अवसर आयो रे के तमने भजवानो
स्वामी कैसे कवे धारू नहीं धनी देह धारी ने देह धारी ने धनी धारी ने तो अनंत जन्म बगाड्या छे હવે તો મહારાજ તમને ધણી ધારી અને તમને પામી જવું છે આ તમારી ઉપર તો સર્વસ્વ કુરબાન કરી દેવું છે કારણ કે તમે આજ સુધી મળ્યા નહોતા આજ તમને ભજવાનો અવસર આવી ગયો છે અવતાર ધર્યો છે રે કે તમને વરવાને
અવતાર ધર્યો
અવતાર ધર્યો છે રે કે તમને વરવાને
અવતાર ધર્યો છે રે કે તમને વરવાને
એ કુળની મર્યાદા રે કે ખોટી કરવાને
કુળની મર્યાદા
કુળની મર્યાદા રે કે ખોટી કરવાને
કુળની મર્યાદા રે કે ખોટી કરવાને
આ અવસર આ અવસર આવ્યો રે કે તમને ભજવાનો
અવસર આવ્યો
તમને ભજવાનો
કે તમને ભજવાનો
જો આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે ને આ અવસર આવ્યો છે તમને ભજવા માટેનો છે હવે અવતાર મેં જે ધીર્યો છે ને તમને વરવા માટે મારો જન્મ છે તમને મળવા માટે મારો જન્મ છે કહો બીજાને વરવા માટે નહીં દેહથી ભલે બીજાને વેર્યાઓ પણ મનથી ભગવાનને વરજો હું ગ્રસ્થાશ્રમ આવ્યા હોય તો દેહથી બધાને વેર્યા જો એકબીજા પણ હવે મનથી વરવું આપણે કાંઈ ભગવાનને વરવા દે કાંઈ તમે ધીર્યો નહોતો નકર તો મેળ પડી જતો લઈ હે પણ હવે દેહથી નહીં તો મનથી તો વરવું મહારાજને કહેવું કે મહારાજ હું મનથી તમને વરી ચૂક્યો છું આ તમે મારા ધણી છો આ સંતોના શબ્દ જો અવતાર તમના તમારા માટે જ ધીર્યો છે તમને વરવા માટે છે બોલો ગુણાતાન સ્વામી કે રૂકમણીજી ભગવાનને વેર્યા દમઘોષનો દીકરો શિશુપાળ એ પરણવા આવ્યો તો એને વેર્યા નહીં શું કામ વેર્યા તો સ્વામી કે એને ભગવાનને વરવા માટે જ દેહ ધીર્યો હતો આપણે કઈ ભગવાનને વરવા દેહ ધીર્યો કહો એટલે તો બીજે ત્રીજે વરી ચૂક્યા છે માટે ભગવાનને વરવું હોય એને ભગવાનને વરી જવું કુળની મર્યાદાઓ છોડીને પણ ભગવાનને બ્રહ્માનંદ સ્વામીને તો બે કન્યારે હક પણ થઈ ગયું હતું બોલો કેવા મોટા રાજકવિ એ વખતમાં એની પાસે કેટલી સંપત્તિ મોટા મોટા રાજ રજવાડાઓ એનું સન્માન કરે ગામ બક્ષિસમાં આપે 25-25 હજાર રૂપિયા ભેટ આપે એ બધું છોડીને એક સહજાનંદ સ્વામીને શરણે આવી ગયા અને એના વચને ભગવા કંથા પહેરી અને જગતના માન અપમાન સહન કરીને ભગવાનને ધણી કર્યા. કહો, ગઢપુરમાં આવ્યા ને પારખ્યું લેવા, મહારાજને જોયા એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ છું, ના નક્કી ભગવાન છે. મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય તો પાછી આવે ખરી, ગળી જ જાય. એમ સમ્રાટ કવિ હતા, બુદ્ધિશાળી હતા, સતાવધાન હતા. એક જણો હો પ્રશ્ન કરે ને, હો જણા એ કરે તો હોય એના પ્રશ્ન યાદ રાખીને એક પછી એક ઉત્તર આપી દે, એવી તો એની બુદ્ધિ મેધાવી હતી. બોલો, આપણે તો એક વાત કરતા બીજી વાતમાં આપણને પછી નો ખ્યાલ આવે હું આને વાત કરી એમ. સો જણા પ્રશ્ન કરે અને એના પ્રશ્નના ઉત્તર એક પછી એક આપતા જાય, ભૂલે નહીં. આટલી મેધાવી શક્તિ છે એની, આટલા બુદ્ધિશાળી. પણ ગઢપુરમાં આવ્યા ને મહારાજના દર્શન કર્યા અને લાડુબા જીવવાની પરીક્ષા લેવા મહારાજે મોકલ્યા કે આ દાદા ખચ્ચરની બે બહેનો છે ને, રાજકુમારી હોવા છતાંય સારા વસ્ત્ર પહેરતા નથી, સારા ઘરેણા પહેરતા નથી અને વરવાની ના પાડે, માટે તમે એને શૃંગારની વાતો કરી અને સંસારમાં જોડો. બ્રહ્માનંદ રાજકવિ હતા ને, કે હવે આ લાડુદાન બારોટ કે મારે તો હવે સંસારમાં માણસને જોડવા, એટલે હું રમત વાત કહેવાય એમ, બે વાત કરીશ ને રસ શૃંગારની એટલે તરત જોડાઈ જાય. પડદો નાખી અને પછી ચર્ચા થઈ છે. ત્યારે જીવબાને લાડુબાને કીધું કે તમે રાજકુમારી હોવા છતાંય કોઈ ભોગ ભોગવતા નથી, સારા વસ્ત્ર ઘરેણા પહેરતા નથી, આ માનવ દેહ મળ્યો છે, હવે એને તપ કરીને બગાડી ન નખાય, માટે વિષય ભોગવો, આનંદમાં રહ્યો અને મજા કરો, હારા હારા કપડાં પહેરો. ત્યારે જીવુબા અને લાડુબા કહે છે કે તમારી વાત તો સાંભળી હોય, અમારી સાંભળો. હા લાડુદાન, અમારા શરીર રૂપાળા હોય, હારા હારા વસ્ત્ર ઘરેણા પહેરી કોઈ પુરુષની નજર બગડે તો પાપ કોને લાગે? તમે પાપ માથે લેતા હો તો અમે પહેરી, વાંધો નહીં. બ્રહ્માનંદ આ લાડુદાન કવિના અંતરમાં સેવડો પીડ્યો કે આ તો વાત ગજબની છે ભાઈ. લાડુદાન, આ મનુષ્ય દેહમાં કઈ વસ્તુ રૂડી છે? આનાથી ભોગ ન ભોગવાય લાડુદાન, આનાથી તો ભગવાન ભજી લેવાય. આ શરીરની અંદર કઈ વસ્તુ સારી છે? અંદર માંસ, લોહી, પરુ, વિષ્ટા, ચેડા, ગડફા એવું આ શરીર છે. આ તો ધોળે ચામડેથી મીઠું છે એટલે સારું લાગે છે, અંદરનું જો બહાર કાઢો ને તો કોઈ પડખે ન ઊભો રહે. બોલો, આવું આ શરીર હાવ નકામું છે, એના માટે પાપ કરીએ તો જમપુરીમાં જઈને જરૂર ભોગવવા પડે છે. આવી બધી વૈરાગની વાતો કરીને તો આને વૈરાગ થઈ ગયો લાડુદાનને. કહો, મહારાજ પાસે આવીને કહેશે મહારાજ મને સાધુ કરો. કેમ લાડુદાન, સાધુ થવું જ? તો કે હા મહારાજ, તમે પણ જ્ઞાતાનું શું કર્યું? તો કે ના, મારી કારી ફાવી નહીં, આ તો મહાન ભગવાનના મુક્તો છે, ના સામાન્ય જીવનું શું હાલે? કહો. અને પછી પહેલું જ કીર્તન બનાવ્યું, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી રે, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી, આજની ઘડી મારી ધન્ય છે. અત્યાર સુધી તો મેં બહુ બધી રસ શૃંગારની બીજી ત્રીજી વાતો કરીને લોકોને સંસારને માર્ગે વાળ્યા, પણ આજ મને સંસારના માર્ગથી પાછા વાળનારાય પણ મળ્યા અને આ સહજાનંદ સ્વામીના દર્શન કર્યા, આજથી હું ધન્ય બની ગયો છું, આજથી મારું અજ્ઞાન નાશ થઈ ગયું છે. મહારાજને દંડવટ કરી અને સાધુ થવાની વિનંતી કરી છે, મહારાજ સાધુ કરો. મહારાજે પાર્ષદ બનાવ્યા છે, શ્રીરંગ નામ પાડ્યું છે. એવા બ્રહ્માનંદ સ્વામી એના પદો જવો તો ખરા, અવતાર ધીર્યો છે કે તમને વરવાને. એ પછી એના સંબંધી આવ્યા છે, બે કન્યાઓ આવી છે અને કહે છે કે લાડુદાન અમે તો તમને વરી ચૂકી છે, અમે તો જીભ કરીને મરીએ પણ હવે બીજાને વરીએ નહીં. ત્યારે લાડુદાન એમ કહે છે કે હું તો પુરુષોત્તમ નારાયણને વરી ચૂક્યો છું, મારો અવતાર તો એને વરવા માટે હતો, મારો દેહ તો એને વરવા માટે મેં ધીર્યો છું, કુળ મર્યાદા બધી તોડીને હવે એને વરી ચૂક્યો છું, માટે તમારે જો વરવું હોય તો તૈયાર થઈ જાઓ. બોલો, એને ઉપદેશ આપીને એણે પછી ક્યાંય લગ્ન નથી કર્યા એ બે કન્યા હોય. વિચાર કરો, આ હતી સહજાનંદ સ્વામી ને એના સંતો ભક્તોની તાકાત. સંસારમાં અટવાયેલાને પણ ભગવાનને માર્ગે ચડાવી દેવો, સત્યનો રાહ પકડાવી દે. આજ આપણે અનંત જન્મથી અસત્યને માર્ગે જ હલાગ્યા છે, ક્યારે સત્યનો રાહ આપણા હાથમાં આવ્યો નથી. સહજાનંદ સ્વામી અને એના મોટા સંતોએ આપણને સત્યનો રાહ બતાવ્યો છે, માટે એ માર્ગે હાલજો. સુખી થવું હોય એને તો ભગવાન ભજી જ લેવા, કેટલી મોટી ભગવાનની આપણા ઉપર કરુણા છે કે જેનું દર્શન મોટા મોટા દેવતાઓને થતું નથી. મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યારે સામાન્ય જીવને ભગવાન સહજાનંદ સ્વામીનો યોગ થઈ ગયો છે, સામાન્ય જીવ પણ ભગવાનને માર્ગે ચાલી શક્યા છે, નહીતર મોટા મોટા પણ ચાલી નથી શકતા, કારણ કે યોગ નથી. આ બધું યોગ વિના થાય નહીં. સ્વામી કે સત્સંગ મળે પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, ખાવાનું મળે ખાધા વિના ભોજનનું સુખ ન આવે, વસ્ત્ર ઘરેણા મળે પણ પહેર્યા વિનાનું સુખ ન આવે, એમ સત્સંગનું સુખ તો સમાગમથી આવે છે. એ મહારાજે આપણને સાધુના સમાગમમાં રાખ્યા, હરિભક્તના યોગમાં રાખ્યા. આવા શાસ્ત્રો, નિષ્કુળાનંદ સ્વામી જેવાના શાસ્ત્રો વાંચો ને તો તમને સહેજે ભગવાન ભજવાનું મન થઈ જાય. હવે કવિ તો આ દુનિયામાં કેટલાય થયા છે, પણ નિષ્કુળાનંદ સ્વામીની વાણી ગજબની વાણી છે. ભગવાનને માર્ગે જીવાત્માને ચડાવી દે એકવાર, એનો લખેલો યમદંડ કોઈ સાંભળે ને ગમે એવો પાપી આત્મા હોય ને તો એકવાર એમ થઈ જાય કે ના, આનાથી પાછું વળી જ જવું પડે. એવો ગ્રંથ આધોયના ચોરામાં બેહીને એના સસરાના ગામમાં પ્રથમ વાર લખ્યો છે મહારાજની આજ્ઞાથી. બોલો, આ સાધુએ કેવા કામ કર્યા વિચાર તો કરો. અને આપણને તો આ લોક સિવાય બીજું કોઈ તાન નથી, આ લોકમાં બધું સરખું છે, તો ભયો ભયો બસ, મર્યા પછી જે થવાવાળી થાય એનું શું આપણે કામ છે. શું કેવું તમારું? ડાયો માણસ તો વિચારે મર્યા પછી શું, આજ તો બધું છે ઠાકોરજીની દયાથી, પણ મર્યા પછી આપણે સુખિયા થઈ એવું કરવું પડે ને. કહો, આ લોકમાં તો આપણે કેટલા દાડા રહેવાના? કહો, મહેમાન છીએ અહીંયા હું તમે બધા. હા, ચાર દિન કી ચાંદની બીતે આગે બોત અંધેરા રે, આગે બોત અંધેરા. ચાર દિવસના મહેમાન છીએ આપણે ભાઈ. હા, એક જમા એના સસરા ને ગયો તો પછી પહેલેથી તો બહુ સન્માન થાય, બીજેથી થોડું થાય, ત્રીજેથી તેમ થાય કે હવે કાંઈ નહીં આવ્યા, ચોથેથી તેમ થાય કે ક્યારે જાય થારું, તો એણે ધામા નાખ્યા. પછી ઓલા એના સસરા પક્ષને બધાએ કીધું કે જમાયરા, તમારે હવે ઘેર જવું નથી. તો કે હવે ચાર દિવસની જિંદગી છે, બે દિવસ ત્યાં કાઢે ને બે દિવસ અહીંયા કાઢવા છે, લાંબુ તો કાંઈ છે નહીં, પછી હું જાવું? તો ઓલા કે તમે રહો, તમે વૈયા જઈએ. હવે કહો, ચાર દિવસની જિંદગી લખે શાસ્ત્રોમાં, પછી તો એમાં કઈ લાંબુ જીવવાનું નથી. આપણે કેટલા વર્ષ જીવશું કહો? એટલે લાંબુ જીવવું એ પાછું દુઃખ છે. છોકરા સેવા કરે ન કરે, શરીર હાલે ન હાલે. એટલે શ્રીજી મહારાજ હોય ને 49 વર્ષે વૈયા ગયા. એ વખતમાં 49 વર્ષ એટલે હવે નાની ઉંમર કહેવાતી. કહો શ્રીજી મહારાજને એમ હતું આ લોકમાં વધારે એવા માલ નથી. આપણને તો જવાની ઈચ્છા થતી નથી. 70 વર્ષના 90 વર્ષના બાબા ગામડામાં મંદિરમાં ખાટલો નાખીને ઉતા હતા તે સંતો ગેલા. તે નાના સાધુ કીધું કે દાદા ધામમાં જવું છે ને એને ખોટું લઈ ગયું, લાકડી લઈને વાહે થયા. પછી ઓલા મોટા સાધુ નાવા ગયા હતા વાડી રોંઢે આવ્યા પછી કીધું કોઈ કોણ ભૂંદરા જેવો સાધુ છે, મને કે ધામમાં જવું છે, એ જાય નહીં મારા હાટાનું, મારે કાંઈ જવું નથી. જો કરો વાત, હો હો વરહ વ્યા જાય તો ધામમાં જવાની ઈચ્છા થતી નથી કહો. અને મહારાજ જો 49 વર્ષે વૈયા ગયા, નકર અહીં રહ્યા હોત તો શું વાંધો હતો? દાદાજીના વધારે કલ્યાણ થાત ને. પણ મહારાજ કે અમે કરવાનું બધું કરી લીધું છે, તમારે છોકરા લઈને સડે ને પછી મૂકી દેવાનું કે હવે કરો, અમે ઘણું કર્યું, તમે બધા કમાવો ને ખાવ પીને ભગવાન ભજો, અમને ભજવા જ દો હવે. જો બાકી તરેલું તાણા ન કરવું ઠેઠ સુધી ભાઈ, કાંઈ નહીં નીકળે એમાંથી સાર. આગળની કથા હવે આવતીકાલે સાંભળશું. હવે જનક રાજાની કથા આવશે. સજાન સ્વામી મહારાજની જય.